ફેબ્રુઆરી 20, 1980, ફિનિક્સ, આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 22.
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે, બોધિબીજ પ્રાપ્તિ કથન એ સંબંધીનું વિવેચન ગઈકાલે પૂરું થયું છે. હવે આત્મસિદ્ધિ શાસ્ત્રની છેલ્લી 15 ગાથા રહી છે, તેમાં ઉપસંહાર કરેલો છે. આત્મસિદ્ધિની અંદર પ્રથમ સદગુરુ વિશે વાત કરી અને શુષ્ક જ્ઞાની ને ક્રિયાજળ એ સંબંધે, ત્યાર પછી લક્ષણો કયા મતાર્થીના ને મુમુક્ષુના, ત્યાર પછી ચપદ, ત્યાર પછી બોધિબીજ પ્રાપ્તિ કથન, ને હવે છેલ્લે આત્મસિદ્ધિ શાસ્ત્રનો ઉપસંહાર થાય છે. એની અંદર પ્રથમ કથામાં કહ્યું કે દર્શન સટે સમાય છે, આ સટ સ્થાનક માય વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આ 6 પદની એક અલૌકિક રચના કરેલી છે અને આ 6 પદનું વિવેચન એક એક પદ લઈને કરેલું છે અને એ 6 પદ તે આત્માનું સ્વરૂપ છે. ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ વિચારતા એ આત્માનું સ્વરૂપ છે અને આ 6 પદ છે તે જે ભારતના 6 આસ્તિક દર્શન છે, એ 6 આસ્તિક દર્શનો ની રચના પણ ખરેખર તો આ 6 પદ ઉપર જ થયેલી છે. જૈન દર્શને આ 6 પદ સમગ્ર રીતે લીધા છે અને 6 પદ ની શ્રદ્ધા અને 6 પદ પ્રમાણે જ આત્માનું સ્વરૂપ છે એવી શ્રદ્ધા માટે કહેલું છે. એટલે કે જૈન દર્શન જેટલી દ્રષ્ટિથી આત્મા જોઈ શકાય એવી અનેકાંત દ્રષ્ટિ, એ અનેકાંત દ્રષ્ટિથી આત્માનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપની શ્રદ્ધા અને તેનું જ્ઞાન અને તેની સ્થિરતા તેને મોક્ષમાં કયો છે. બીજા દર્શનોએ આ 6 પદમાંથી એક એક પદ લઈ અને દર્શનની સ્થાપના કરી છે. આનંદગંજીએ આ વાત પણ કરેલી છે કે સટ દર્શન જેને અંગ ભણી છે, જે 6 દર્શનો છે એ ખરેખર જૈન દર્શનના અંગ છે. જૈન દર્શન અંગી છે અને આ 6 દર્શનો એના ભિન્ન ભિન્ન અંગ છે. આ 6 મળી અને ખરેખર યથાર્થ દર્શનની પ્રાપ્તિ થાય છે. 6 પદ સંપૂર્ણ, એમાંથી એક પણ પદ જો કાઢી નાખવામાં આવે તો એટલી ભૂલ રહે અને અન્ય દર્શનો જે છે તેને એકાંત દર્શન એટલા માટે કહેવામાં આવેલા છે કે એક એક અંગ લઈ અને દર્શનની સ્થાપના કરેલી છે. ભારતીય દર્શનને બધા દર્શનનું વિવેચન બહુ સૂક્ષ્મતાથી અહીં ન થઈ શકે, પરંતુ તે દર્શનોની અંદર આત્મા નિત્ય છે, આત્મા છે અને આત્મા નિત્ય છે એવું સાંખ્ય અને વેદાંત વર્તમાનની અંદર ભારતમાં જે પ્રચલિત દર્શનો છે એમાં સાંખ્ય વેદાંત અને યોગ આ વિશેષતાથી પ્રચલિત છે. તેમને આ ત્રણે દર્શનોએ આત્માને સર્વથા નિત્ય માન્યો છે. હવે જો સર્વથા નિત્ય આત્મા માનવામાં આવે તો પછી બંધ અને મોક્ષની કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી. કારણ કે જો નિત્ય છે અને જો બંધાયેલો છે માનવામાં આવે તો એ બંધ કોઈ દિવસ ત્રિકાળ છૂટે જ નહીં. કેમ કે નિત્ય છે તો બંધ પણ નિત્ય છે તો છૂટે નહીં, એટલે મોક્ષ કંઈ થઈ શકે. એટલે બંધ મોક્ષની વ્યવસ્થા છે. તો બંધ જાય અને મોક્ષ થાય એટલે એ નિત્ય ન હોઈ શકે. તેમ છતાં એ દર્શનોની અંદર આત્માનું નિત્ય સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ રાખી અને સમગ્ર દર્શનની વ્યવસ્થા કરવી પડે કરી છે. તો સાંખ્ય દર્શને તો આત્મા નિત્ય છે એમ નક્કી કરી અને પછી ત્યાં પ્રકૃતિ જે કંઈ કાર્ય થાય છે તે પ્રકૃતિ થાય છે અને પ્રકૃતિ છે એ પણ એક અપેક્ષા તો આત્માનું સ્વરૂપ છે, પણ એની અંદર જે કંઈ કાર્ય થાય છે એ પ્રકૃતિ કરે છે. આત્મા તો નિત્ય જ છે. એટલે પ્રકૃતિ એટલે સાંખ્ય દર્શને 25 તત્વોનો સ્વીકાર કરેલો છે આત્મા અને બીજા 24 તત્વો તે પ્રકૃતિના. તો જે ક્રિયા છે તે માત્ર પ્રકૃતિમાં જ થાય છે. તો ક્યાં બધી વાતે કરી, કરતા તો છે પ્રકૃતિ પણ ભોગતા છે આત્મા. તો આ બધી વાતો જૈન દર્શન જેવી સંગત દેખાતી નથી. કેમ કે જે કરતા છે તે જ ભોગતા હોઈ શકે. પણ વેદાંતની અંદર આત્મા નિત્ય માયનો એટલું જ નહીં પણ સંખ્યા એક જ માયનો. સમગ્ર જગતની અંદર આત્મા એક જ છે, એક સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. તો પછી જે કંઈ વ્યવહાર છે રાગ દ્વેષ આદિ જે પરિણામ છે એ પરિણામ તો છે, એનો પ્રત્યક્ષ બાદ થઈ શકે એમ નથી. તો એમને આ સમજાવવા માટે માયા ઉભી કરવી પડી છે કે માયા ન તો સત્ય છે ન તો અસત્ય છે. જો સત્ય કે તો સત્યનો નાશ થઈ શકે નહીં, તો માયા કોઈ દિવસ માયાથી જીવ છૂટી શકે નહીં. તો માયાને નિત્ય તો કહી શકાય જ નહીં. તેમ જો અસત્ય કે માયાને તો અસતનો અસત જે કોઈ હોય અસતની ઉત્પત્તિ કેવી રીતે હોઈ શકે? એટલે વેદાંત દર્શને માયાને ન સતત ન કહી ન અસત કહી, પરંતુ એક ભ્રાંતિ જેવને ઉભી કરે છે. એટલે કે ટૂંકમાં આત્માને નિત્ય માની અને આ બધી વ્યવસ્થા કરવાને માટે એક માયા જેવા તત્વ ઉભું કરવું પડ્યું. બૌદ્ધ દર્શને અનિત્ય એ અનિત્ય પદ લીધું, એટલે કે આત્મા છે ખરો પણ નિત્ય નથી, અનિત્ય છે. આત્મા અનિત્ય જ છે. જે પડે એક પડે જે આત્મા છે, બીજી પડે નથી, બીજી પડે છે, ત્રીજી પડે નથી, ત્રીજી છે, ચોથી પડે નથી. તો પછી જે કરે છે તે ભોગવતો નથી, કરે કોક ને ભોગવે કોક. કેમ કે આ સમયે જે આત્મા છે એ જે કરે છે તે બીજે સમયે એ હોતો નથી, માટે એને ભોગવવા પણ રહેતું નથી. તો કરતા ભોગતા પણ જે યથાર્થ સિદ્ધ થવું જોઈએ તે ત્યાં સિદ્ધ થતું નથી અને બંધ અને મુક્તિની વ્યવસ્થા નથી થતી. એક બીજું પ્રત્યક્ષવાદ એ પણ આવે છે કે સ્મૃતિ અને પ્રતિવિજ્ઞાન એ બંને વિના કાર્ય તમે કેવી રીતે કરી શકો. પેલા તો કાર્ય કરવું પડે, કાં તો તમે વિચાર પ્રથમ કરો અને બીજી મિનિટે તમે કાર્ય કરો. પણ જો બીજી મિનિટે તમે જ ના હો તો તમે કાર્ય કેવી રીતે કરો? એટલે એ ક્ષણિક વાત છે, તે યથાર્થ દેખાતો નથી. અગર તો કોઈને સ્મૃતિ આવી કે કાલે મેં આજે કાલે આ કામ કર્યું હતું ને આજે આ કરવાનું છે, અને કાલે મેં આ કર્યું તો આજે મેં આ કર્યું છે, તો એ જો એક જ આત્મા હોય તો બે વાત એક સાથે બને કે કાલે હું હતો અને આજે હું છું, તો જે સ્મૃતિ ટકી શકે, નહીં તો ટકી શકે નહીં. એટલે આપણો જે આખો જે વ્યવહાર છે, પ્રથમ વિચાર કરવાનો, અગર તો પ્રથમ સ્મૃતિ કરવાની અને પછી એ કાર્ય કરવાનું, અને બેમાં એક જ હોય જીવ, એક જ આત્મા હોય તો જ કરી શકે. તો આ જે બૌદ્ધ દર્શનની અંદર જે ક્ષણિક વાત છે, અને એમાં બીજા ફાંટાઓ પણ છે, શૂન્યવાદ આદિ, તો તેથી પણ યથાર્થ વ્યવસ્થા થતા જૈન દર્શન છે એ એક જ એવું દર્શન છે કે જેને ચારે બાજુથી યથાર્થ વિચાર કરીને જેમ છે વસ્તુનું સ્વરૂપ એવો અનુભવ કરી અને બરાબર વર્ણન કરેલું છે અને મોક્ષ માર્ગનું યથાર્થ વર્ણન કરેલું. એટલે જૈન દર્શન એ આત્માને નિત્ય અનિત્યમયનો છે. સર્વથા નિત્યમયનો નથી કે સર્વથા અનિત્યમયનો નથી, જેમ વેદાંત, સાંખ્ય અને યોગ, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એ જ વેદાંત છે અને બીજી પૂર્વ મીમાંસા. તો આ બધા એ આત્માને નિત્યમયનો, બૌદ્ધ દર્શન આત્માને અનિત્યમયનો સર્વથા. પણ તેથી કરીને જે બંધ અને મોક્ષની વ્યવસ્થા એ યથાર્થ થતી નથી, સમજાતી નથી. જૈન દર્શનની અંદર આ છ છ વાતો એકી સાથે લેવામાં આવેલી છે. એક આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, અને કર્મરહિત અવસ્થા એવું મોક્ષ છે. કર્મ રહિત એટલે રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ રૂપ જે કર્મ છે એ રહિત સ્વભાવ ભાવ રૂપ કર્મ હોય ત્યાં મોક્ષની અંદર, અને મોક્ષનો માર્ગ છે. તો આ છ છ પદ એ જૈન દર્શનને સ્વીકારી અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે. અને અનુભવની અંદર જે અનુભવી છે, શ્રીમદજીને કોઈ પ્રશ્ન કર્યો હતો કે આત્મા એક છે કે અનેક, વેદાંત એમ કે છે કે આખા જગતમાં ફક્ત એક જ આત્મા છે અને માયાથી આવૃત જે કંઈ બધા, એ આત્મા જ્યારે માયાથી આવૃત થાય ત્યારે એને જીવ કહેવાય છે અને જીવની સંખ્યા અસંખ્ય છે. કોઈ શ્રીમતીને પ્રશ્ન કર્યો કે આત્મા એક છે કે અનેક છે, તો કે ભાઈ અનુભવ કરી જુઓ એટલે તમને ખબર પડશે એક છે કે અનેક છે. એટલે કે અનુભવની અંદર તો પ્રત્યેક આત્મા પોતાનો અનુભવ કરે છે, અને પોતે જ્યારે જે આનંદ ભોગવે છે ત્યારે બીજા ભોગવતા નથી, એનામાં કોઈ ભાગ આવતો નથી આદિ આ બધી વાતો ઉપરથી જૈન દર્શનની પ્રમાણતા 100% લાગે છે. અને બીજા દર્શનો જે એક એક નહીં એટલે કે એક એક પડખું લઈ અને આખું દર્શન એમાંથી ઊભું કર્યું છે, તેની અંદર કંઈક ને ક્યાંક આપણને ભૂલ દેખાય છે અને સર્વાંગ એ દર્શન ગણાતું નથી. જૈન દર્શને અનેકાંતવાદનો સ્વીકાર કર્યો, ત્યાં એક બીજી મોટી વાત પણ જૈન દર્શને કરી લીધી છે કે બધા પદને એમને સ્વીકાર કર્યો છે એટલે કોઈ સાથે એમને ઝઘડો રહેતો નથી. કોઈ કહે કે અમે આત્માને નિત્ય માનીએ, તો જૈન દર્શન કે ભાઈ અમે આત્માને નિત્ય માનીએ છીએ અને દરેક પડકેથી વિચાર કરે છે, તેથી એની દ્રષ્ટિ બહુ મધ્યસ્થ થઈ જાય છે. એટલે કોઈ પણ પ્રત્યે ઝઘડાનો અવકાશ નથી કે કોઈ કોઈ પણ પ્રત્યે દ્વેષભાવ આદિ થતો નથી. કેમ એ જે કહે છે કોઈને કોઈ અપેક્ષા આપણો આપણે જૈન દર્શન સ્વીકાર કરે છે તો એને કહેવામાં આવે છે કે ભાઈ તું આ કહે છે તો અમે એનો સ્વીકાર કરીએ છીએ, પણ અમે સર્વથા સ્વીકાર નથી કરતા. અપેક્ષા એ અમે એનો સ્વીકાર કરીએ છીએ. તું કે આત્મા અનિત્ય છે તો અમે કહીએ છીએ કે આત્મા અનિત્ય છે, પણ અમે એમ કહીએ કે આત્મા સર્વથા અનિત્ય નથી. એટલે જૈન દર્શન એ અનેકાંત દર્શન. અનેકાંત દર્શન એટલા માટે થયું કેમ કે નિત્ય અનિત્ય બે માયના, તો પછી બે દ્રષ્ટિથી જોવું જ પડે, અને તેથી અનેકાંત દ્રષ્ટિ. અનેક એ અનેકાંત દ્રષ્ટિ એ જૈન દર્શનનો પ્રાણ છે. અને એ અનેકાંત દ્રષ્ટિ, અનેકાંત દ્રષ્ટિ એટલે કે પરસ્પર વિરોધી ઘણી વાતોથી આત્મા કોઈ કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ જૈન દર્શન કહે છે. એટલે સામાન્ય બધાને થાય કે આ કેમ બની શકે, એક જ વસ્તુને તમે નિત્ય ને અનિત્ય, નિત્ય કયો ને અનિત્ય કયો, આ તો પરસ્પર વિરોધી વાતો થઈ. ત્યારે અનેકાંત છે એ જે આવી પરસ્પર વિરોધી વાતો છે એને અપેક્ષાપૂર્વક ગ્રહણ કરી અને જે એનો વિરોધ છે તે ટાળી નાખે છે. એટલા માટે જૈન દર્શનને શાદવાદ, શાદવાદ કહે છે. કે શાદવાદ એટલે કોઈ પણ અપેક્ષા એ કોઈ પણ પ્રકારનું કથન છે એ કથનનો જેમ છે તેમ સ્વીકાર કરી અને જે પરસ્પર વિરોધી વાત છે એક અનેક, ભેદ અભેદ, નિત્ય અનિત્ય, સવિકલ્પ નિર્વિકલ્પ, સૂક્ષ્મ સ્થૂળ આદિ જે પરસ્પર વિરોધી વાતો છે એ વિરોધી વાતોનું નિરાકરણ કરે છે. કેમ નિરાકરણ કરે છે? અપેક્ષા મૂકીને. અને એ વાત એમ જ છે કેમ કે એક જ માણસ હોય તે માણસ બાપ પણ છે અને બેટો પણ છે. કોઈ એમ કે એક જ માણસ બાપ ને એક જ માણસ બેટો કેમ હોઈ શકે? કે એના બેટાની અપેક્ષા બાપ છે અને એના બાપની અપેક્ષા બેટો છે. તો આ પ્રમાણે જો સમજાવવામાં કોઈ ન આવે તો પરસ્પર વિરોધ ટળી જાય છે. તે જ પ્રમાણે આત્મા નિત્ય છે, અનિત્ય છે, કરતા છે, અકર્તા છે, ભોગતા છે, અભોગતા છે, એક છે, અનેક છે, અસ્થિ છે, નાસ્તિ છે, ભેદરૂપ છે, અભેદરૂપ છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે આદિ અનેક પરસ્પર વિરોધી જે વાતો ઉપલબ્ધ દ્રષ્ટિ કે પરસ્પર વિરોધી જે લાગે તે ખરેખર શ્યાદવાદથી અપેક્ષાથી તે વાત આ વિરોધ અપેક્ષાથી ટાળી શકાય છે અને વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજી શકાય છે. એક જ માણસ કાકો પણ હોઈ શકે છે અને ભત્રીજો પણ હોઈ શકે છે. એના કાકાની અપેક્ષા એ ભત્રીજો છે અને એના ભત્રીજાની અપેક્ષા એ કાકો છે. તો એક જ માણસ કાકો નો ભત્રીજો બે થઈ શકે, પણ તે અપેક્ષા ફેર પડે. એ પ્રમાણે શ્યાદ એટલે અપેક્ષાથી આ કથન જો કરવામાં આવે તો આ જે પરસ્પર વિરોધી જે કઈ વાતો છે તે શ્યાદવાદથી બરાબર એનું નિરાકરણ થઈ શકે છે. અને શ્યાદવાદનો આશ્રય લઈ અને જૈન દર્શને આ પરસ્પર ગણાતી વિરોધી વાતો એનું નિરાકરણ કરે છે અને વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ અનેકાંત કઈ ઊભું કરેલી વાત નથી. વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે તો એને અનેકાંતમય જેવું સ્વરૂપ હોય એવી જ વાત કરવી પડે. અને એ અનેકાંત સ્વરૂપ છે, નિત્ય અનિત્ય છે, એક અનેક છે, કેમ કે પર્યાય દ્રષ્ટિ કે આત્મા અનેક છે અને પોતાના સ્વરૂપ દ્રષ્ટિએ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા એક છે. એ જ પ્રમાણે અસ્થિ નાસ્તિ ભેદ અભેદ આદિ વસ્તુ સ્વરૂપ જ એમ છે અને વસ્તુ સ્વરૂપ હોવાથી એ વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજવાને માટે શ્યાદવાદનું શરણું સ્વીકારવું જ પડે. અને મમુક્ષુ જ્યાં સુધી શ્યાદવાદ જે છે તે યથાર્થ સમજે નહીં ત્યાં સુધી વસ્તુ સ્વરૂપ સમજે નહીં. કેમ કે શાસ્ત્રની અંદર તો અનેક અપેક્ષા એ કથન આવે, વચન માત્ર અપેક્ષિત હોય છે. કોઈ વચન અપેક્ષા વિના બોલાતું નથી. એટલે જે કઈ વચન બોલવામાં આવે છે તે કઈ અપેક્ષાએ બોલવામાં આવે છે તે જો ન સમજે તો એ વચનનું રહસ્ય છે તે સમજી શકાય નહીં. તો જૈન દર્શનની અંદર અનેક અપેક્ષાએ ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન વાતો કરવામાં આવી હોય છે. તો ત્યાં આ કયા નયનું કથન છે એ જો વાંચનાર અગર તો સાંભળનાર બરાબર જાણે તો બધો વિરોધ ટળે. કેમ કે ત્યાં તો કરતા પણ કહ્યું કે આત્મા કરતા છે અને બીજે સ્થળે કહ્યું કે આત્મા અકર્તા છે. એક ને એક વાત આ પ્રમાણે ઠેર ઠેર કહેવામાં આવી હોય. એક ઠેકાણે કહેવામાં આવ્યું કે આત્મા છે તે રાગ દ્વેષનો કરતા છે. એક ઠેકાણે કહેવામાં આવ્યું કે આત્મા છે તે રાગ દ્વેષનો કરતા નથી. કારણ કે રાગ દ્વેષ કરવો સ્વભાવ અપેક્ષા એ જોઈએ તો રાગ દ્વેષનું કરતા પણ આત્મામાં હોઈ શકે નહીં. જો રાગ દ્વેષ સ્વભાવરૂપ થઈ જાય તો ક્યારે પણ એ ટળી શકે નહીં. માટે નિશ્ચય નહીં અપેક્ષા એ આત્મા રાગ દ્વેષનો કરતા નથી. પણ એ જ આત્મા વ્યવહાર અપેક્ષા એ રાગ દ્વેષનો કરતા છે. તો જૈન દર્શનના સમજવું થોડું કઠિન તો છે પણ આ બધી અપેક્ષાઓ ન્યાયશાસ્ત્રનું યથાર્થ પરિજ્ઞાન કરીને સમજે તો સમજી શકાય. પણ અહીં ગાથામાં એટલા માટે કહ્યું છે કે આ છ પદ જો તું યથાર્થ સમજીશ તો તને કોઈ પણ દર્શનને યથાર્થ સમજવાની માટે મુશ્કેલી નહીં પડે અને તરત તને ખબર પડશે કે બાકીના જે કોઈ દર્શનો છે જૈન દર્શનના જે કઈ દર્શનો છે જે એક એક નહીં લઈને આખું દર્શન ઊભું કરેલું છે તેમને ક્યાં ક્યાં ભૂલ કરી છે અને કેવી ભૂલ કરી છે તે પણ આપણને ખ્યાલ આવશે. અને એ ખ્યાલ આવ્યાથી જૈન દર્શન જ યથાર્થ છે એવો અંતરની અંદર નિર્ણય થઈ શકે. આ છ પદનો જો યથાર્થ વિચાર કરવામાં આવે એવો વિસ્તારપૂર્વક એટલા માટે જ 493 પદમાં છ પદના પત્રની અંદર શ્રીમદજીએ કહ્યું છે કે આ છ પદનો બહુ જ સૂક્ષ્મતાથી વિચાર કરવાની જરૂર છે. અને જો એને સૂક્ષ્મતાથી યથાર્થ વિચાર કરવામાં આવે તો જગતના બધા દર્શનો સમજી શકીએ અને ક્યાં ક્યાં કેવી રીતે ભૂલ કરીએ અને જૈન અપેક્ષા એ દર્શન કેટલું સાચું છે આ બધી વાતોનો એનો ખ્યાલ આવી જાય છે. તો આ છ પદ છે એ બહુ અમૂલ્ય છે અને આ છ પદની આખી જે સંકલના છે એ અતિ સુંદર છે. અને એટલા માટે જ અહીંયા શ્રીમદજીએ કહ્યું કે દર્શન સટે સમાય છે આસ્ટર સટસ્થાનક માય વિચારવા વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાય. તો તમારે બધા દર્શનો સમજવા હોય તો તમે આ છ પદ સમજો તમને બધા દર્શનો જેમ છે તેમ સમજાશે. અને એકાંત દર્શનો કેવી રીતે ક્યાં કેવી રીતે ભૂલ કરે છે શું છે એ બધી વાતો યથા સમજ પડશે. અને એમને કેવી રીતે આ બધી માયા ઉભી કરવી પડે તો પ્રકૃતિ ઉભી કરવી પડે આ બધી વાતો યથાર્થ રીતે સમજાય. દરેકે દરેક જીવ દરેકે દરેક બાબતનો વિચાર કરી ન શકે પરંતુ જો વિચાર કરે તો આ છ પદની અંદર બધા દર્શનો સમાય જાય છે એમ શ્રીમદજીએ કહ્યું છે. તો દર્શન સટે સમાય છે આ સટ સ્થાનકમાં વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. હવે કહે છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. કે જીવ છે એને રોગ થયો છે અનાદિકાળથી. શું રોગ થયો છે? પોતે પોતાને ભૂલી ગયો. આત્માને ભ્રાંતિ થઈ ગઈ છે કે પોતે કોણ છે એની જ ભ્રાંતિ થઈ ગઈ. બાકી બધું કર્યું ઘણું વાતો કરે બીજું ઘણું જ્ઞાન એને હોય આખા જગતનું જ્ઞાન હોય એને કોઈ જુદી જુદી બ્રાન્ચનું જુદી જુદી અનેક પ્રકારની વિદ્યાઓ છે જગતની અંદર. એમાં કોઈ ને કોઈ વિદ્યાનું બહુ સારું સારું જ્ઞાન હોય એવા આપણા ઘણા પંડિતો કોઈને સાયન્સનું હોય કોઈને એન્જિનિયરિંગનું હોય કોઈને ડોક્ટરી લાઈનનું હોય કોઈને આર્ટ્સનું હોય અનેક વિદ્યાઓ છે અને કળાઓ છે. તો એ કળાઓનું જ્ઞાન જીવને હોય છે અને જેને આપણે બહુ ઘણા ડાયા માણસ માનીએ, સમાજ અપેક્ષા એ પણ એ ઘણી ઘણી વાતો કરે, વેપાર આદેની કહો તો બધી વાત, પણ એ બધું બધાનું જ્ઞાન ખરું, પણ પોતાનું જ જ્ઞાન નહીં. આખા જગતનું ડાપણ કરવું હોય તો એ તૈયાર થઈ જાય, ને આખા જગતની વાતને તમે પ્રશ્ન પૂછો તો છપટાભર જવાબ દે, પણ જ્યાં એને પ્રશ્ન પૂછો કે ભાઈ તું કોણ, તો ત્યાં એનું ડાપણ બધું સુકાઈ જાય છે. કારણ કે એને ભ્રાંતિ થઈ ગઈ છે ને પોતાના સ્વરૂપની, અનંત કાળથી પોતે કોણ છે, બાકી બધાની ખબર છે એને, તો કે ખબર ખોટી છે અપેક્ષા એ આ તો વાત થાય છે. કેમ કે અજ્ઞાનીનું સમગ્ર જ્ઞાન અજ્ઞાન રૂપ જ છે, એટલે જે કઈ પણ આ તો વ્યવહારથી વાત એમ કરાય કે આખી દુનિયાનું ડાપણ વાત કરવા બેસે તો આખી દુનિયાની વાતો કરે, કોઈ પણ વાત પૂછો ઝપાટાબંધ જવાબ દે, પણ એને પૂછ્યું કે ભાઈ તું કોણ છો, તે બધાએ આખી દુનિયાનો નિર્ણય કર્યો, પણ તે તારો નિર્ણય કર્યો કે તું કોણ છો, ક્યાંથી અહીં આવ્યો છો, ક્યાં જવાનો છો, શા માટે અહીં આવ્યો છો, કેટલો વખત અહીંયા રહેવાનો છો, આ બધું શું છે એમ પૂછીએ તો એની પાસે એ જવાબ નથી. પોતે જે જાણનાર, તો અહીં કહ્યું છે કે આત્મભ્રાંતિ સમય રોગની, આ મોટા મોટો રોગ થયો છે જીવને અનંત કાળથી, કે પોતે કોણ છે એની પોતાને ખબર નથી, બાકી આખી દુનિયાને ડાપણ કરે. તો હવે આ રોગ એને કાઢવો હોય તો એક જ ઉપાય છે કે સદગુરુ પાસે જવું પડે, સદગુરુની નિશ્રય રહેવું પડે, સદગુરુની આજ્ઞાએ ચાલવું પડે, સદગુરુ જે કંઈ સ્વરૂપ જગતનું કહે અને જે એ પ્રમાણે એને સંમત કરવું પડે, અને એક એ પ્રમાણે અંતર સંશોધનથી જ પોતે કોણ છે એ યથાર્થ નિર્ણય પોતે કરી શકે. પહેલાં તો સદગુરુ અને સત્શાસ્ત્ર અને સત્સંગ દ્વારા પરોક્ષ નિર્ણય કરી અને એ નિર્ણય અંતર્મુખ થઈ અને પોતે યથાર્થ નિર્ણય પોતાનો કરી શકે, એ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી. અને આ રોગ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી એ દુઃખી જ રહેવાનો છે. કેમ કે રોગી હોય દુઃખી જ હોય, રોગી કોઈ જણો સુખી ન હોય, જો સુખી હોય તેને રોગી કોણ કહે. માટે આ જીવ રોગી છે, અનંતકાળથી રોગી છે, એટલે દુઃખી છે જ. અને હવે જો એને દુઃખ ટાળવું હોય તો સાચા વૈદ પાસે જવું જ જોઈએ. જો એ સાચા વૈદ પાસે ન જાય અને ખોટા ઊંટવૈદ પાસે જો જાય તો એનું દુઃખ ટળે નહીં પણ વધે. એટલે કે જે સાચા ગુરુ છે, જેને જે આત્મજ્ઞાની ગુરુ છે, જે પોતે પોતાનું સ્વરૂપ યથાર્થ અનુભવ દ્વારા જેને જાણ્યું છે, એવા સદગુરુ પાસે જો જાય તો એનો રોગ ટગળે, પણ ઊંટવૈદ પાસે જાય તો રોગ હોય એના કરતા વધવાનો પણ સંભવ થાય. તો અહીંયા કહ્યું કે પ્રથમમાં પ્રથમ જો આ રોગ ટાળવો હોય, રોગ તો છે જ જીવને, કે આત્મભ્રાંતિ, આત્મભ્રાંતિ નામનો રોગ છે, પોતો કોણ છે એની ખબર નથી, અને જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનું સ્થાપન કર્યું છે, પર પદાર્થમાં પોતાપણાનું સ્થાપન કર્યું છે કે આ દેહ તે હું, આ રાગ તે હું, સ્ત્રી પુત્ર ધન દોલત આદિ તે મારા ને હું એનો, ઘર નગર ખેતર વાળી દાસ દાસી આદિ 10 પ્રકારના પરિગ્રહો કયા, બધામાં પોતાપણું કરી બેઠો છે, પરનું કર્તૃત્વ, પરનું ભોગતૃત્વ, પરનું સ્વામિત્વ, પરનું ગ્રહણ ત્યાગ આદિ આ જે કંઈ ભૂલો છે એ આત્મભ્રાંતિથી થયેલી છે. તો આ બધી ભૂલો જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી એનો રોગ ટળે નહીં, અને રોગ ન ટળે ત્યાં સુધી એ સુખી થાય નહીં. તો પ્રથમ પ્રથમ કે સદગુરુ પાસે જવું અને સદગુરુ આજ્ઞા બરાબર યથાર્થ પાલન કરવું. આત્મભ્રાંતિ સમય રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. પણ રોગ રોગીને દવા આપવામાં આવે, રોગી દવા અંતરમાં ઉતારે અને પાછી જો એની જે કંઈ કરી પાડવાની હોય, ચરી જે કંઈ કહે કે તારે ખાવા પીવા આવી બાબતનો, આ પ્રમાણે કરવું તો જ એ ઔષધિને કામ કરે એમ ગુરુની આજ્ઞા જે છે એ યથાર્થ મુમુક્ષુએ પાળવી પડે અને જો પાળે તો જ એને યથાર્થ માર્ગ મળે ને તે ના મળે તો ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન અહીંયા મુખ્ય ઔષધની વાત કરી દીધી છે કે ઔષધ કયું તો કે ઔષધ વિચાર અને ધ્યાન બે વસ્તુ છે તો જૈન દર્શનની અંદર જ્યારે ધ્યાનનો વિચાર કરવામાં આવે છે ત્યારે ત્યાં બે અપેક્ષાએ ધ્યાનનો વિચાર કરવામાં આવ્યો છે એક તો વિચારરૂપ ધ્યાન આજ્ઞા વિચય અપાય વિચય વિપાક વિચય અને સંસ્થાન વિચય આ પ્રકારે ધ્યાનના ચાર પ્રકાર કરવામાં આવે છે આ તો છે ચિંતનરૂપ ધ્યાન અને બીજું છે એકાગ્રતારૂપ અને સ્થિરતારૂપ ધ્યાન એટલે કે પદસ્થ પિંડસ્થ રૂપસ્થ અને રૂપાતીત આ પ્રકારનું એક વર્ણન કરવામાં આવ્યું છે તો આ જે પદસ્થ પિંડસ્થ રૂપસ્થ અને રૂપાતીત જે ધ્યાન છે તે દિગંબર શાસ્ત્રની અંદર જ્ઞાનારણ્યની અંદર વિશેષ પ્રકારે વર્ણન સુપચંદ્રાચાર્ય કરેલું છે શ્વેતાંબર શાસ્ત્રની અંદર હેમચંદ્રાચાર્ય અનુભવ એમને યોગશાસ્ત્રમાં વિસ્તારથી વર્ણન કરેલું છે તો અહીં ઔષધ વિચાર ધ્યાન તો એક તો શ્રીમદજી વાત કરી છે કે ભાઈ તારે વિચારણા કરવી પડશે પણ ક્યારે કે તું પાત્ર પેલા થા તો જીવ પાત્ર પેલા થઈ અને પછી આ શેની વિચાર કરવાનો છે કે આ છ પદનો વિચાર કરવાનો છે કે વસ્તુ સ્વરૂપ આત્મા કેવો છે આખું જગતનું સ્વરૂપ કેવું છે એનો વિચાર કરવાનો છે પછી છ દ્રવ્યનો વિચાર કહો છ પદનો વિચાર કહો નવ તત્વનો વિચાર કહો કે દેવગુરુ શાસ્ત્રનો વિચાર કહો તો આ વિચાર એને બરાબર કરી અને વિચાર કરીને પછી પોતાએ નવ તત્વમાં નક્કી કરવું પડશે કે ઉપાધેય કયા છે એને વિવેક કરવો પડશે કે ઉપાધેય કયા છે અને મહે તત્વ કયા છે એનો વિચાર કરવો પડશે આ તો બધું થાય વિચારની અંદર ત્યાર પછી એને વિવેક દ્વારા નક્કી કરે કે આ ઉપાધેય છે અને આ હેય છે એટલે કે ભેદજ્ઞાન એને કરવું પડશે કે જે પોતાનું સ્વરૂપ છે તે ઉપાધેય છે એ સિવાય બાકીનું જે કંઈ છે તે હેયરૂપ છે તેથી કરીને પોતાનું સ્વરૂપ માત્ર ઉપાધેય છે અને એ સ્વરૂપ એટલો નિર્ણય કરી અને એ સ્વરૂપ પ્રત્યે જ પોતાની દ્રષ્ટિ જે ત્રિકાળ સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રત્યે જ પોતાની દ્રષ્ટિ રાખી બાકીના બધી વાતોને ગૌણ કરી નાખે બીજી બાબતોને ધ્યાન ના આપે તો એને એકાકારતાનું ધ્યાન થાય એકાકારતા ક્યારે જ્યાં સુધી ઇન્દ્રિય જય ન થાય ઇન્દ્રિય પ્રત્યે જ્યાં સુધી વિજય ન મેળવો હોય ત્યાં સુધી આ ધ્યાન થઈ શકે જ નહીં કેમ કે અષ્ટાંગ યોગની અંદર પણ આ વાત જ પ્રમાણે બતાવે છે કે પ્રત્યાહાર આઠ અંગની અંદર પ્રત્યાહાર પછી ધારણા પછી ધ્યાન અને ધ્યાન પછી સમાધિ આવે એની પહેલા આવે નહીં તો અહીં ધ્યાન શબ્દ જે કહ્યો છે કે ઔષધ વિચાર ધ્યાન તો ધ્યાન તો વિચાર દશા પૂર્વ શ્રીમદજીએ પણ આ વાત કરી છે કે જીવની બે જાતની દશા છે એક વિચાર દશા છે અને એક સ્થિત પ્રજ્ઞ દશા છે વિચાર દશા પૂરી થયા સ્થિત પ્રજ્ઞ દશા આવે એટલે કે આ જ્યાં સુધી આ પ્રકારની સ્થિરતા એટલે કે જ્યાં સુધી મનની ચંચળતા જાય નહીં ત્યાં સુધી ધ્યાન થતું નથી મનની ચંચળતા ક્યારે જાય કે જગતના કોઈ પણ પદાર્થની અંદર સુખ બુદ્ધિ ટળી જાય ત્યારે એ જાય જ્યાં સુધી જગતના કોઈ પણ પદાર્થમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી તેનું ચિત્ત તે પદાર્થો તરફ જાય વિના રહેવાનું નથી અને ધ્યાન કરવા બેસે તો પણ એનું ચિત્ત છે તે વિક્ષિપ્ત થયા જ કરશે એટલે વૈરાગ્ય જેટલો તીવ્ર વૈરાગ હશે તેટલું ધ્યાન થશે જ્યાં સુધી ઉદાસીનતા ના આવે એટલે શ્રીમદજીએ કહ્યું 172ના પત્રમાં પેલી જ વાત કરી કે ઉદાસીનતાનો ક્રમ સેવો જ્યાં સુધી ઉદાસીનતા નથી ત્યાં સુધી કદી ધ્યાન થઈ શકે નહીં પછી વાત કરે કે હું ધ્યાનમાં બેઠો કલાક બેઠો આમ બેઠો ઠીક વાત છે પણ એથી કરીને કઈ સાચું ધ્યાન થાય નહીં કેમ કે મનના પાંચ પ્રકારના મન છે એમાં ક્ષિપ્ત મન મૂઢ મન હોય ક્ષિપ્ત મન હોય પછી વિચાર કરે ચિંતન યુક્ત મન હોય, પછી નિરુદ્ધ મન થાય. એટલે કે જ્યાં સુધી ચિત્તની ચંચળતા છે ત્યાં સુધી ધ્યાન થઈ શકે નહીં. આ ચિત્તની ચંચળતા ક્યારે મટે? કે જગતના કોઈ પણ પદાર્થની અંદર સુખ છે નહીં એવું જીવ નક્કી કરે તો એ પ્રત્યે એની દ્રષ્ટિ જાય નહીં. આવું નક્કી જ્યારે કરે એટલે કે ઇન્દ્રિયના વિષયો પ્રત્યે બિલકુલ પોતે જાય નહીં એવી જયારે દશા વિચાર દ્વારા કરે અને પોતાનું સ્વરૂપ સાથે એ પણ નક્કી કરે કે પોતે પરિપૂર્ણ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, પોતાનું સ્વરૂપ જ સુખનું ધામ છે, એક એવો નિર્ણય કરો. જગતમાં સુખ નથી અને પોતાના આત્મામાં સુખ છે એવો યથાર્થ એને નિર્ણય કરે અને જેટલો જેટલો નિર્ણય થતો જાય તેમ તેમ એ પરથી પાછો પડતો જાય અને સ્વ તરફ ઢળતો જાય અને પછી વિચાર દશા પૂરી થતા એને એકાગ્રતા આવે અને એકાગ્રતા જયારે આવે એકાગ્રતાની સ્થિરતાની અંદર એ સહજ નિર્વિકલ્પમાં જઈ અને સમાધિસ્થ અવસ્થાની અંદર પહોંચી જાય અને ત્યાંથી એ તે દિવસથી એની જે પ્રજ્ઞા છે તે સ્વરૂપમાં સ્થિર થઈ જાય એટલે કે એને સ્વરૂપ પરણથી ચાલુ ત્યારથી થઈ જાય. તો અહીંયા એ જ કહ્યું કે ઔષધ શું છે કે ઔષધ વિચાર ધ્યાન, બીજું કોઈ ઔષધ નથી. અહીંયા કોઈ બાહ્ય ક્રિયાની વાતો શ્રીમદજીએ કરી નથી. બાહ્ય બધા સાધનો છે, શાસ્ત્ર વાંચન આદિ દયા દાન વ્રત એ કઈ કઈ નિષેધવા યોગ્ય વાત નથી, પરંતુ જયારે મોક્ષ માર્ગનો જ વિચાર કરવામાં આવે ત્યારે આ બે જ સાધનો છે તે મુખ્યતાથી લેવામાં આવે તો જ. કેમ કે ઔષધ છે વિચાર, રોગ આત્મભ્રાંતિનો જે રોગ છે તે આનાથી જ ટળે, એ સિવાય કઈ રોગ ટળે નહીં. તો શ્રીમદજી અહીંયા બતાવી દીધું છે કે રોગ ટાળવો હશે તો સદગુરુ પાસે જવું પડશે, તેની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે અને પછી કઈ સદગુરુ તને મોક્ષ નથી મોકલી દેવાના, તારે વિચાર કરવો પડશે અને તારે પોતાને ધ્યાન કરી અંતર સંશોધન કરી અંતરમાં સ્થિર થઈ અને સ્વરૂપને અનુભવ કરવો પડશે. એટલે એવી ધ્યાન દશા, તીવ્ર ધ્યાન, તીવ્ર વૈરાગ વિના તીવ્ર ધ્યાન દશા, તીવ્ર વૈરાગ અને વિવેક એટલે ભેદ જ્ઞાન એ અત્યંત આવશ્યક છે. અને એ ભેદ જ્ઞાન જ્યારે થાય ત્યારે જ ઉપયોગ અંતર્મુખ થઈ અને સ્વરૂપને યથાર્થ ગ્રહણ કરે છે. એટલે કહ્યું છે કે જ્ઞાન દ્વારા સ્વ અને પરની જે એકતા થઈ ગઈ છે તેને તોડવાની છે અને જ્ઞાન દ્વારા પરને ભિન્ન કરી અને એ જ્ઞાન દ્વારા સ્વને ગ્રહણ કરવાનું છે. તો જે જ્ઞાન છે, જે ઉપયોગ છે, તે ઉપયોગ અંતર્મુખ થઈ એ અંતર્મુખ થાય ક્યારે? કે જ્યારે ધ્યાન દશા પ્રાપ્ત થાય ત્યારે. અને જ્યારે ધ્યાન દશાની વિશેષતા થતા સમાધિ પ્રાપ્ત થાય છે. એટલે કે ત્યાં પછી ધ્યાતા ધ્યાન અને ધ્યેય એ ત્રણેયનો લય થાય છે, એને કહે છે સમાધિ, એને કહે છે નિર્કલ્પ અવસ્થા, એને કહે છે આત્મ અનુભવ, આત્મ સાક્ષાત્કાર. અને એક વખત આ દશા પ્રાપ્ત થયા પછી તેને આ જે ધ્યાન દશા સહજ જેટલો ઉપયોગ અંતર્મુખ થયો છે એટલી દશા એને ચાલુ ને ચાલુ રહે છે. તો ઔષધ વિચાર ધ્યાન આ વાત શ્રીમદજીએ આ ગાથા, તો આ બીજી ગાથાની અંદર બહુ ટૂંકની અંદર શ્રીમદજીએ મોક્ષ માર્ગની આખી વાત કરી દીધી કે ઔષધ વિચાર ધ્યાન. પછી ત્રીજી ગાથામાં કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. કે જો સુખી થવું જ છે અને ભ્રાંતિ ટાળવી જ છે, પરમ અર્થ એવો આત્મા એની પ્રાપ્તિ કરવી જ છે તો સાચો પુરુષાર્થ કરવો પડશે. ગમે તેવો પુરુષાર્થ ચાલશે નહીં, કોઈ એક અંગ લઈને પુરુષાર્થ કરવા મળી પડે, કોઈ તો એમ જ કે બસ મારે તો એક તપ જ કરવું છે, બીજું કશું કરવું નથી, અને દ્વારા કોઈ એમ કે માત્ર મારે તો એક બસ ભગવાનનું નામ લેવું છે અને ભક્તિ જ કરવી છે, એવું એકાદ એકાદ અંગ લેશે તો એમાં કઈ એનો પત્તો પડશે નહીં, સત્ય પુરુષાર્થ કરવો પડશે. જે પ્રમાણે આત્મસિદ્ધિની અંદર જ આ તો અંતર્મુખ પુરુષાર્થની વાત છે, અંતર્મુખ બહિર જે કઈ સાધનો છે એ સાધનોની ઉપેક્ષા કરવાની નથી, પણ એ પણ અંતર્મુખ થવાને માટે જેટલે જેટલા મદદરૂપ થાય એટલા એટલા પ્રમાણે બધા સાધનો લેવાના છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, ત્યાગ, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય, મુમુક્ષુ, ઘટો વિશે એ સદાય સુજાગ્ય એ વાત કરેલી છે કે આ બધા સાધનો તો છે જ, પરંતુ જે મુખ્ય સાધન છે તે તો અંતર્મુખ ઉપયોગ છે. તો એ અંતરંગ સાધન છે એની પ્રાપ્તિને માટે આ બધા સહાયક છે, આ બધા નિમિત્તો છે. પણ આ નિમિત્તોમાં જ પડી રહીએ જીવ અને એનો જ આગ્રહ કરે તો એને મોક્ષમાં કદી હાથમાં આવવાનું નથી. તો અહીંયા તો એક બીજી પણ વાત કરી કે શાસ્ત્રમાં આવે કે ભાઈ ભવસ્થિતિની પરિપક્વતા થાય ત્યારે જીવનો મોક્ષે જવાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે જ એનો મોક્ષ થાય. તો હવે અમને કેવી રીતે ખબર પડે કે અમારો કાળ પાક્યો? અમારો કાળ ન પાક્યો હોય અને અમે મહેનત કરીએ તો અમારી મહેનત તો ફોકટ જાય. કેમ કે ભગવાને તો કહ્યું છે કે કાળ પાકે તો મોક્ષ થાય, કાળ ન પાકે તો તમે ગમે એટલી મહેનત કરો તો એ મોક્ષ થાય નહીં. તો આવા જે શાસ્ત્રમાં તો અનેક પ્રકારના કથનો હોય કે ત્યાં તો એમ કે ભાઈ પાક કોઈ પણ કાર્ય કરવું હોય તો 5 સમય મળવા જોઈએ, 1 સમય હોય તો કઈ કામ થાય નહીં. એટલે કે કાળ, ભવિતવ્ય, પુરુષાર્થ, કર્મનો ઉપસમ અને યથાર્થ ઉપાદાન, આ 5 કારણો હોય તો જ કાર્ય થાય. હવે એમાં એક કાર્ય એક જ અંગ લઈ અને જો શાસ્ત્રમાં તો વાત આવે પ્રમાણે કે ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના 3 કાળની અંદર માર્ગ ન મળે એ વાત પણ આવે. શ્રીમદ જે પણ આ વાત કરી છે, એક પત્રની અંદર સૌભાગભાઈનો પત્ર લખેલો છે તો દીપચંદજી મુનિને વિશે વાત કરી છે કે ભવસ્થિતિની પરિપક્વતા વિના, દિનબંધુની કૃપા વિના અને સદગુરુના ચરણ સેવા વિના 3 કાળમાં માર્ગ મળતો નથી. તો કોઈ જીવ એમ કે અમને શું ખબર અમે ભવ્ય છીએ કે અભવ્ય છીએ, અમારો કાળ પાક્યો છે કે નથી પાક્યો, તો આવા કોઈ પણ બાના લઈ અને જો જીવ અટકે તો એમાં જીવની ભૂલ છે. તો આવા કોઈ બાનાથી અટકવા આ બધી વાતો જે કહી છે એ બધી અપેક્ષિત વાતો કહેલી છે, પણ એ વાતો એકાંતે લઈ અને એનો સારો લઈ અને જે યથાર્થ પુરુષાર્થ કરવો છે એ પુરુષાર્થ ન કરે તો એને માર્ગ મળવાનો જ નથી. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદોની આત્માર્થ, જો તમે આદિ નામ લઈને કહેશો
કે અમારી સ્થિતિ એવી થશે, અમારો કાળ પાકશે ત્યારે જ અમે ધર્મ કરીશું, તો પછી એ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકશે નહીં. પુરુષાર્થ વિના સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં. 5 સમવાયની રીતે વાત કરીએ તો પણ 4 સમવાય છે એ તો પુરુષાર્થ હોય ત્યારે જ આવીને મળે છે. એટલે એ રીતે ભવસ્થિતિ આદિને નામ લઈને એવા બાના કાઢીને જે પુરુષાર્થ નથી કરતા તે તો ક્યારેય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતા નથી. તો એ પ્રમાણે કૃપાળુ દેવનો અહીંયા આ ગાથામાં એ આદેશ છે કે પુરુષાર્થ કરવો, યોગ્ય પુરુષાર્થ કરવો.